નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી નમસ્કાર દર્શક મિત્રો. આપનો દોસ્ત જયનારાયણ આજે એક સત્ય ઘટના પર આધારિત વાર્તા આપની પાસે લઈને આવ્યો છે. દિલ્હી એટલે ભારતનું રાજનગર, એમાં પણ વડાપ્રધાનથી માંડી મોટા મોટા કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસે ને દેશ પર સત્તાની ધુરા સંભાળે. એમનો દોર તમામ અલગ હોય, એક કહેતા 10 માણસો દોડી આવે, સત્તાઓ ઘણી મોટી. આવા જ એક મિનિસ્ટરની વાત છે. આજે એમની સાથે ચોથા વર્ગનો એક કર્મચારી રામુ કામ કરે. એક દિવસ એમના અંગત સચિવ પાસે રામુ આવ્યો. આમ તો રામુ એટલે એટલો હસમુખો માણસ કે જ્યાં જાય ત્યાં એની સાથે કોઈ પણ વાત કરવા ચાહે, કોઈનું પણ કામ દોડીને કરે, હસતા હસતા કરે. એ રામુ આજે ઉદાસ હતો, એટલે સહજ રીતે આ મંત્રીશ્રીના અંગત સચિવે પૂછ્યું કે કેમ ભાઈ, આજે શું છે? ના કંઈ તબિયતના પ્રશ્ન છે? એણે લગભગ રડમસ અવાજે જવાબ આપ્યો કે સાહેબ, એવું કાંઈ નથી, પણ મારી બહેન માંદી છે, સખત માંદી છે, વેન્ટિલેટર પર છે. મેં મારી પાસે હતું તે બધું ખર્ચી નાખ્યું, હવે ડૉક્ટરને આપવાના પૈસા મારી પાસે નથી, હું ચિંતામાં છું, એનું શું થશે? પેલા ભાઈ સંવેદનશીલ હતા કે સારું, આપણે કંઈક વિચારીએ, તું વરે. એમણે અંદર જઈને મંત્રીશ્રીને વાત કરી કે સાહેબ, આ રામુની બેન વેન્ટિલેટર પર છે અને એને 1 લાખ રૂપિયાની જરૂર છે. ડાક્ટરે કહ્યું છે ડિપોઝિટ નહીં કરાવે તો ઉપચાર નહીં થાય. એનું ઘર વેચે પણ કોઈ પૈસા આપે એમ નથી, ઘર ગીરવે મૂકવા તો પૈસા આપવાની વાત તો બાજુ પર રહી. ખૂબ જ ગરીબ અવસ્થામાં રહેતો આ માણસ આજે બહુ જ મોટી મુસીબતમાં ફસાયો છે. થોડી વાર પહેલાં મંત્રીશ્રી એમના અંગત સચિવ સામે જોઈ રહ્યા, એમ તો પછી એવું કરીએ આપણે, 50,000 હું આપું અને 50,000 તમે બધા આપો. લો, ભેગા થઈ ગયા 1 લાખ રૂપિયા. બધાએ ભેગા થઈને રામુને પૈસા આપ્યા. રામુ હોસ્પિટલ ગયો, એણે ડૉક્ટરને એમના ઈલાજ પેટે ભરવાના થતા પૈસા ભરી દીધા. મંત્રીશ્રીએ જાતે એ ડૉક્ટરને ફોન કર્યો અને આ બેનની વિશેષ કાળજી લેવા કહ્યું. આવા સંવેદનશીલ મંત્રીના પ્રયાસો અને એના શુભેચ્છાપૂર્વકના નાણાંને કારણે ઈશ્વરે આ બેનને નવું જીવન આપ્યું, એ બચી ગઈ. વાત આખા શ્રમ મંત્રાલયમાં ફેલાઈ ગઈ અને બધા જ આ મંત્રીશ્રીની ઉદારી દિલેરી અને સંવેદનશીલતા પર આફરીન પોકારી રહ્યા. એમને ક્યાં ખબર હતી કે આ તો નોખી માટીનો માણસ છે. અને હા, ખરેખર એ નોખી માટીનો માણસ હતો. જીવનમાં જ્યાં જ્યાં ગરીબો માટે કંઈ પણ કરી શકાય એણે પોતાના શહેરમાં ઉલટભેર કર્યું હતું. આખી જિંદગી પ્રજાની સેવા કરવા માટે ગાળી હતી અને સામાન્ય કોર્પોરેટરથી શરૂ કરીને આજે દિલ્હીમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે એ બેઠા હતા, ત્યારે પણ એ પોતે સામાન્ય માણસ છે અને મંત્રીપદ એ સેવાનું સાધન છે, અહંકાર કે સત્તા બતાવવાનું નહીં. એ ચરિતાર્થ કરતા આ ગાંધીવાદી મંત્રીશ્રીએ જે કામ કર્યું તેની સુવાસ આજુબાજુ બધા જ ફેલાઈ ગઈ. બધા જ એમને સાધુવાદ આપી રહ્યા, વાહ વાહ થઈ રહી. સૌથી વધુ તો રામુ, એણે એમને કદાચ અંતરના આશીર્વાદ આપ્યા છે કે મારી બહેનને તમે બચાવી, ભગવાન તમારું ભલું કરે. ક્યારેક ગરીબની આંતરડીમાંથી નીકળતા આવા આશીર્વાદ ખૂબ ઉત્તમ અને બળુકા હોય છે. આ મંત્રી તે ગુજરાતના નડિયાદ શહેરમાંથી ચૂંટાતા અને ત્યાર પછી ખેડા મત વિસ્તારમાંથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા મારા મિત્ર, એક અત્યંત માનવતાવાદી વ્યક્તિત્વ, ગાંધીવાદી કાર્યોને જીવંત રાખવા માટે અને સરદાર પટેલના કાર્યોને ઉજાગર કરવા માટે સદાય કાર્યશીલ, બાલકનજી બારીથી માંડીને વૃદ્ધાશ્રમ સુધી નડિયાદમાં અનેક સંસ્થાઓના સ્થાપક અને સર્જક, રવિશંકર મહારાજ ટ્રસ્ટથી માંડીને બાબુભાઈ જશભાઈ ટ્રસ્ટ સુધી અનેક ટ્રસ્ટોના સ્થાપક અને સંચાલક એવા દિનુભાઈ, એટલે કે દિનશાના હુલ્લાવના નામે જાણીતા આ કેબિનેટ મિનિસ્ટર આજે પણ નિવૃત્તિનો સમય નડિયાદમાં ગાળે છે, પણ એ નિવૃત્તિમાં પણ કોઈકને મદદરૂપ થવાની પ્રવૃત્તિ એ ક્યારેય વિસરતા નથી. દિનુભાઈને, દિનશાને ઘણા બધા અભિનંદન, ધન્યવાદ દોસ્તો. ક્યારેક જ મંત્રીઓ આવા સંવેદનશીલતા સાથે કામ કરતા જોવા મળે છે, એટલે મને લાગ્યું કે આ વાર્તા તમારી સામે ખાસ રજૂ કરવી. તમે પણ કોઈ કિસ્સામાં ગમે તેવા ઊંચા આસને બેઠા હો, સંવેદનશીલતાનું આ ઉદાહરણ ભૂલશો નહીં. કોઈના પણ આંસુ લૂછશો તો એ ઈશ્વરીય કામ છે, અને ગરીબના આંસુ લૂછશો તો ઈશ્વરની પૂજા કે મોટા તીર્થસ્થાનોની યાત્રા કરતાં વધારે ફળ આપનારું છે. માટે હંમેશા જીવદયા એ જ આપણો સિદ્ધાંત હોવો જોઈએ, અને જનસેવા એ જ પ્રભુ સેવાના સિદ્ધાંતથી આપણે ચાલવું જોઈએ. તો આવજો ત્યારે. આપનો મિત્ર જયનારાયણ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપની વિદાય લે છે. ધન્યવાદ. આવજો.